एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां।
नमस्कार अने स्वागत छे आप सौनु। આજે આપણે એક એવા લેખક અને વિચારકની વાત કરવાના છીએ જેમણે કદાચ ઇતિહાસ અને ફિલોસોફી જેવા ગંભીર વિષયોને લાખો લોકો માટે એકદમ રસપ્રદ બનાવી દીધા, વિલ ડ્યુરન્ટ।
હા નમસ્કાર, વિલ ડ્યુરન્ટનું નામ સાંભળીએ એટલે તરત જ પેલી વિશાળ ગ્રંથ શ્રેણી યાદ આવે, ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન, પણ એમની ઓળખ એનાથી ઘણી વધારે છે।
બરાબર, એ માત્ર ઇતિહાસકાર નહોતા, ફિલોસોફર પણ હતા અને તમે કહ્યું એમ એક મોટા સંશ્લેષક।
ચોક્કસ સંશ્લેષક। એ સમયે જ્ઞાન બહુ બધું વહેંચાઈ રહ્યું હતું, ખબર છે, આમ સ્પેશિયલાઇઝેશન વધી રહ્યું હતું, પણ ડ્યુરન્ટે બધું જોડીને એક મોટી તસવીર બનાવવાનો પ્રયત્ન કર્યો।
એટલે જ એમને સંસ્કૃતિના ઇતિહાસકાર કહે છે, નહીં મતલબ કે ખાલી યુદ્ધો કે રાજાઓ નહીં પણ
હા બધું જ, કળા, વિજ્ઞાન, સમાજ, ધર્મ, ફિલોસોફી, સામાન્ય માણસનું જીવન। એમના માટે ઇતિહાસ એટલે સૂકા તથ્યો નહીં પણ જીવંત માનવ અનુભવ, જેને એ ઇન્ટિગ્રલ હિસ્ટ્રી કહેતા, સંકલિત ઇતિહાસ।
અને એમનું સમયગાળો જુઓ, લગભગ આખી 20મી સદી, 1885 થી 1981, શું જમાનો હતો!
અર્યા, બે વિશ્વયુદ્ધો, મહામંદી, ફાસીવાદ, સામ્યવાદ, કિટકિટલી ઉથલપાથલ,
અને બીજી બાજુ ટેકનોલોજીની ક્રાંતિ પણ, અણુબોમ્બથી લઈને અવકાશયુગ સુધી, આવા સમયમાં સંસ્કૃતિ અને સભ્યતા વિશે લખવું અઘરું કામ।
બહુ જ, અને એ સમયનું બૌદ્ધિક વાતાવરણ પણ કેવું હતું! એક તરફ પેલો 19મી સદીનો આશાવાદ, પ્રગતિમાં વિશ્વાસ, પણ પછી યુદ્ધો એ ભાંગી નાખ્યો।
અને ધર્મ પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા, નહીં?
બિલકુલ, સેક્યુલર હ્યુમેનિઝમ એટલે કે બિન સાંપ્રદાયિક માનવતાવાદ આગળ આવી રહ્યો હતો, વિજ્ઞાન નવી દિશાઓ ખોલી રહ્યું હતું, અને શિક્ષણનો ફેલાવો, એ બહુ મોટો ફેરફાર હતો।
હા, એટલે જ્ઞાન હવે અમુક લોકો પૂરતું સીમિત નહોતું રહ્યું।
બરાબર, એટલે ડ્યુરન્ટ જેવા લોકો જેમ કે H.G. વેલ્સ હતા, બર્ટ્રન્ડ રસલ હતા, એમને એક મોટો વાચક વર્ગ મળ્યો જે જ્ઞાન માટે તરસતો હતો। આ બધા લોકો જ્ઞાનને સુલભ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ડ્યુરન્ટનો અભિગમ કદાચ વધુ ઐતિહાસિક અને વ્યાપક હતો।
એમના શરૂઆતના જીવન વિશે વાત કરીએ તો એ તો સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા, ખરું ને?
હા, મેસેચ્યુસેટ્સના નોર્થ એડમ્સમાં જન્મ, ફ્રેન્ચ કેનેડિયન વસાહતી માતા પિતા, કામદાર વર્ગનું કુટુંબ, અને રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તો એ પાદરી બનવાના હતા।
ઓહ, એમ?
હા, સેન્ટ પીટર્સ કોલેજમાં ભણ્યા પણ ખરા, પણ પછી યુવાનીમાં જ એમનો કેથોલિક ધર્મમાંથી વિશ્વાસ ઉઠી ગયો, સેમિનારી છોડી દીધી। આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો એમના જીવનમાં,
ધર્મ છોડીને ફિલોસોફી તરફ વળ્યા।
હા, કંઈક એવું જ। પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી PhD કરી 1970માં, અને એ પહેલા ન્યૂયોર્કમાં લેબર ટેમ્પલનો અનુભવ એ બહુ મહત્વનો સાબિત થયો।
લેબર ટેમ્પલ એ શું હતું?
એ એક પ્રકારનું પ્રાયોગિક શિક્ષણ કેન્દ્ર હતું, પુખ્ત વયના લોકો માટે, ખાસ કરીને કામદારો માટે। ત્યાં ભણાવતા ડ્યુરન્ટને સમજાયું કે સામાન્ય લોકોમાં પણ જ્ઞાન માટે કેટલી ભૂખ હોય છે, અને જટિલ વિચારોને પણ સરળતાથી સમજાવી શકાય છે।
વાહ, એટલે કે ત્યાંથી એમને પ્રેરણા મળી કે જ્ઞાનને લોકો સુધી પહોંચાડવું જોઈએ।
ચોક્કસ, કહેવાય છે કે એમના એક લેક્ચરમાં તો ભવિષ્યના સુપ્રીમ કોર્ટ જજ ફેલિક્સ ફ્રેન્કફર્ટર પણ હાજર હતા। આ અનુભવે જ એમને એમના જીવન કાર્યની દિશા આપી,
અને ત્યાં જ એમને એરિયલ કોફમેન મળ્યા જે એમના સ્ટુડન્ટ હતા।
હા, અને 1913માં એમણે લગ્ન કર્યા, ત્યારે એરિયલની ઉંમર ફક્ત 15 વર્ષ હતી।
આ વાત આજે થોડી અજુગતી લાગે, ભલે ત્યારે કદાચ કાયદેસર હશે।
હા, એની ટીકા થાય છે, એ સાચું છે, પણ એ પણ જોવું રહ્યું કે એમનો સંબંધ 68 વર્ષ ચાલ્યો, અને એ માત્ર લગ્ન નહોતા, એ ગાઢ બૌદ્ધિક ભાગીદારી હતી।
એટલે એરિયલનો પણ એમના કામમાં મોટો ફાળો હતો?
અરે, ઘણો મોટો, ખાસ કરીને ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશનમાં તો તેઓ સહલેખિકા અને સંશોધક હતા, એમના વગર એ કામ કદાચ પૂરું જ ન થાત।
ચાલો હવે એમના મુખ્ય પુસ્તકો પર આવીએ। પેલું 1926નું ધ સ્ટોરી ઓફ ફિલોસોફી, એ તો જબરદસ્ત સફળ રહ્યું હતું।
હા, એણે તો ધૂમ મચાવી દીધી, એ પહેલાં ફિલોસોફી કોણ વાંચતું હતું? ડ્યુરાન્ટે પ્લેટોથી નીચે સુધીના ફિલોસોફરોની વાતો એટલી સરસ રીતે લખી કે લોકો ગાંડા થઈ ગયા, લાખો નકલો વેચાઈ ગઈ.
જો કે વિદ્વાનોએ ટીકા કરી હશે નહીં કે આ બધું ઉપરછલ્લું છે.
હા, કરી જ ને, કે આ તો બહુ સરળ બનાવી દીધું. પણ એ વાત તો માનવી જ પડે કે એમણે લાખો લોકોને ફિલોસોફીના દરવાજા સુધી પહોંચાડ્યા, એ નાની વાત નથી.
અને પછી આવ્યું પેલું મહાકાય કામ, ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન, 11 ગ્રંથ, 40 વર્ષ.
અકલ્પનીય. 1935થી 1975 સુધી વિલ અને એરિયલે સાથે મળીને લખ્યું, પૂર્વની સંસ્કૃતિઓથી શરૂ કરીને છેક નેપોલિયન સુધી.
અને એમાં બધું જ, રાજકારણ, કળા, ધર્મ, સમાજ,
બધું જ. એમનો પેલો ઇન્ટિગ્રલ હિસ્ટ્રીનો આઈડિયા, આખે આખું યુગ જીવન થઈ જાય તમારી સામે. એ માટે એમણે દુનિયાભરમાં પ્રવાસ કર્યો અને કહે છે કે જાતે કેટલીય ભાષાઓ શીખ્યા મૂળ ગ્રંથો વાંચવા.
વાહ, આને કહેવાય નિષ્ઠા. એમને પુલિત્ઝર પ્રાઇઝ પણ મળ્યું હતું ને આ શ્રેણી માટે?
હા, 10મા ગ્રંથ, રૂસો એન્ડ રેવોલ્યુશન માટે 1968માં, વિલ અને એરિયલ બંનેને સંયુક્ત રીતે મળ્યું.
આટલા વર્ષોના અભ્યાસ પછી એમણે પેલું નાનું પુસ્તક લખ્યું, ધ લેસન્સ ઓફ હિસ્ટ્રી. એમાં શું છે?
એમાં એમણે દાયકાઓના સંશોધનનો નિચોડ આપ્યો છે, ઇતિહાસમાંથી શું શીખી શકાય. એમનું એક મુખ્ય તારણ એ હતું કે જુઓ, માનવ સ્વભાવ ખાસ બદલાયો નથી.
ઓ, એટલે ટેકનોલોજી બદલાય, સમાજ બદલાય, પણ આપણે મૂળભૂત રીતે એના એ જ.
હા, આપણી વૃત્તિઓ, પ્રેમ, લોભ, ઈર્ષ્યા, સહકાર, ભય, એ બધું સદીઓથી ચાલ્યું આવે છે. એટલે ભૂતકાળના અનુભવો આજે પણ એટલા જ વસ્તુત છે.
આ તો વિચારવા જેવી વાત છે.
અને બીજું, સભ્યતા કેટલી નાજુક છે એ પણ એમણે કહ્યું. પેલું એમનું વાક્ય છે ને, સિવિલાઇઝેશન એક્ઝિસ્ટ્સ બાય જીઓલોજિકલ કન્સેન્ટ, સબ્જેક્ટ ટુ ચેન્જ વિધાઉટ નોટિસ.
સભ્યતા ભૌગોલિક સંમતિથી અસ્તિત્વ ધરાવે છે, કોઈ પણ સૂચના વિના બદલાઈ શકે છે. વાહ.
હા, મતલબ કે એક ભૂકંપ, એક રોગચાળો કે એક યુદ્ધ બધું વેરવિખેર કરી શકે છે. સભ્યતા કઈ કાયમી વસ્તુ નથી, એને સતત સાચવવી પડે.
ડ્યુરાન્ટના પોતાના ફિલોસોફિકલ વિચારો શું હતા? મતલબ શેના પર એમનો ભાર હતો?
એમનો ભાર અમૂર્ત તત્વજ્ઞાન કરતા જીવનના દર્શન પર વધારે હતો. પ્રેક્ટિકલ ફિલોસોફી,
એટલે કે જે જીવન જીવવામાં કામ લાગે.
બરાબર. ફિલોસોફીનો હેતુ ખાલી બ્રહ્માંડના કોયડા ઉકેલવાનો નથી, પણ સારું અર્થપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવાનો છે. એટલે જે ઇતિહાસ, કળા, વિજ્ઞાન બધામાંથી જીવન માટેના પાઠ તારવતા.
માનવતાવાદી સંશ્લેષણ એમ કહી શકાય.
હા, કહી શકાય. અને તર્ક પર બહુ ભાર મૂકતા. એમણે કહ્યું છે, મોટાભાગના લોકો સાથે મુશ્કેલી એ છે કે તેઓ તેમના મનથી વિચારવાને બદલે તેમની આશાઓ, ડર અથવા ઈચ્છાઓથી વિચારે છે.
સાચી વાત. આપણે ઘણીવાર જે માનવું હોય એ માની લઈએ છીએ.
બરાબર. અને શિક્ષણ વિશે પણ એમનો વિચાર કેવો સરસ છે. શિક્ષણ એ આપણા પોતાના અજ્ઞાનની ક્રમશઃ શોધ છે.
એજ્યુકેશન ઇઝ અ પ્રોગ્રેસિવ ડિસ્કવરી ઓફ આર ઓન ઇગ્નરન્સ. જેમ જેમ વધુ જાણીએ તેમ તેમ ખબર પડે કે કેટલું નથી જાણતા.
બિલકુલ. અને પેલું એરિસ્ટોટલ નું વાક્ય જે એમણે લોકપ્રિય બનાવ્યું.
હા, વી આર વોટ વી રિપીટેડલી ડૂ વાળું.
હા, આપણે જે વારંવાર કરીએ છીએ તે જ આપણે છીએ. શ્રેષ્ઠતા તેથી કોઈ કાર્ય નથી, પરંતુ એક આદત છે. આદત અને ચારિત્ર ઘડતર પર એમનો ભાર હતો.
આટલી બધી સફળતા મળી, પણ તમે કહ્યું એમ ટીકાઓ પણ થઈ, શૈક્ષણિક જગતમાં શું વાંધા હતા મુખ્યત્વે?
મુખ્ય વાંધો એ હતો કે આટલું બધું એકસાથે લખવા જતા એમણે વસ્તુઓનું અતિ સરળીકરણ કર્યું છે, સિમ્પ્લિફિકેશન.
અને કદાચ ચોકસાઈ કરતાં વાંચવામાં સારું લાગે એના પર વધુ ધ્યાન આપ્યો.
હા, એવો આરોપ પણ હતો. અને પુરાવા પસંદ કરવામાં પક્ષપાત રાખ્યો હોય એવું પણ કહેવાયું. મતલબ કે લોકપ્રિય ઇતિહાસકાર કહીને થોડા ઉતારી પાડવામાં આવ્યા.
અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધુ ઝુકાવ હતો એવું પણ.
હા, યુરોસેન્ટ્રિઝમનો આરોપ. જો કે પહેલો ગ્રંથ પૂર્વ પર હતો, અવર ઓરિએન્ટલ હેરિટેજ, પણ પછી આખી શ્રેણી પશ્ચિમ તરફ વધુ ઢળી. અને બીજું, મહાન વ્યક્તિઓ પર વધુ ભાર, જે હવેના ઇતિહાસકારોને કદાચ ઓછું ગમે.
આ બધી ટીકાઓ છતાં એમનો પ્રભાવ તો જબરદસ્ત રહ્યો છે. આજે પણ લોકો એમને વાંચે છે.
ચોક્કસ. કરોડો પુસ્તકો વેચાયા, અનેક ભાષાઓમાં અનુવાદ થયા. એમણે સામાન્ય વાચક માટે ઇતિહાસ અને ફિલોસોફીના દરવાજા ખોલી નાખ્યા, એ વાત નિર્વિવાદ છે.
પેલી ગ્રેટ બુક્સ મૂવમેન્ટ પર પણ એમનો પ્રભાવ હતો ને?
હા, અમેરિકામાં. અને આજે પણ જુઓ ને, યુવાલ નોઆ હરારી જેવા લેખકો જે મોટો કેનવાસ લઈને લખે છે, એ ક્યાંક ને ક્યાંક ડ્યુરન્ટની પરંપરાને જ આડળ વધારે છે.
આ રસપ્રદ મુદ્દો છે. શું આજે જ્યારે જ્ઞાન આટલું બધું વિખંડિત થઈ ગયું છે ત્યારે આવા સંશ્લેષકોની વધારે જરૂર છે?
મને લાગે છે કે હા, આજે માહિતી તો બહુ છે, પણ એ બધા ટુકડાઓને જોડીને કોઈ અર્થ તારવવો એ અઘરું થતું જાય છે. ડ્યુરાન્ટે કર્યું, ભરે આની ટીકા થઈ, પણ એમણે એક મોટી તસવીર આપવાનો પ્રયત્ન કર્યો. કદાચ આજે એવા પ્રયત્નોની વધુ જરૂર છે.
અને એમની મહેનત, 90 વર્ષની ઉંમરે પણ લખતા હતા.
અદ્ભુત. અને એમના જીવનનો અંત પણ જુઓ. એરિયલ અને વિલ 68 વર્ષ સાથે રહ્યા. 1981માં વિલ હોસ્પિટલમાં હતા ત્યારે ઓક્ટોબરમાં એરિયલનું અવસાન થયું. અને એ સમાચાર મળ્યા પછી વિલની તબિયત પણ બગડી અને બરાબર 2 અઠવાડિયા પછી નવેમ્બરમાં એમનું પણ અવસાન થયું.
જાણે એકબીજા વગર રહી જ ન શક્યા. ખરેખર અસાધારણ જીવન.
સાચી વાત. અને અંતે એ જ પ્રશ્ન પાછો આવે છે જે ડ્યુરાન્ટે આખી જિંદગી પૂછ્યો. શું આપણે ઇતિહાસમાંથી ખરેખર કંઈ શીખી શકીએ છીએ? એમણે આપણને અરીસો તો આપ્યો ભૂતકાળનો, પણ શું આપણે એમાં જોઈને ભવિષ્ય સુધારીશું કે પછી માનવ સ્વભાવની મર્યાદાઓને કારણે એ જ ભૂલોનું પુનરાવર્તન કરતા રહીશું? આ સવાલ એ આપણા માટે છોડી ગયા છે.
વિલ ડ્યુરાન્ટે આપણને એ ચોક્કસ યાદ અપાવ્યું કે જ્ઞાન કોઈ એક વિષયની જાગીર નથી. એને જોડવું પડે, સમજવું પડે અને લોકો સુધી પહોંચાડવું પડે. એમણે ઇતિહાસ અને ફિલોસોફીને જીવંત કર્યા અને આપણને સંસ્કૃતિની સફર પર લઈ ગયા. એમનો વારસો આપણને વિચારતા રહેવા અને ભૂતકાળમાંથી શીખતા રહેવા માટે હંમેશા પ્રેરણા આપતો રહેશે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.